వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగీరహారం సదావసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. నమస్తస్యై నమో నమః. నమస్తస్యై నమో నమః. ઉનાળાનો પ્રખર તાપ પડતો હોય અને ઉનાળાના પ્રખર તાપમાં પ્રવાસીઓ આગળ વધતા હોય, પરસેવેથી રેબઝેબ થઈ ગયા હોય, શોધતા હોય કોઈ વૃક્ષની શીતળ છાયાને, ક્યાંક પાણી મળે છે, તરસ પણ ખૂબ લાગી ગઈ, પાણીનું સાધન શોધે છે ચારે તરફ, ક્યાંય પાણી દેખાય છે, અને એટલામાં દૂર દૂર કોઈ વૃક્ષની સઘન છાયાનું દર્શન થઈ ગયું અને આશા બંધાઈ કે કદાચ આ વૃક્ષની શીતળ છાયાની નીચે પરપ પણ હશે. બહુ જ ઉતાવળથી સર્વ પ્રકારની હતાશાને નિરાશાને તિલાંજલિ આપીને પ્રવાસીઓ ચાલ્યા અને વૃક્ષની છાયાની પાસે આવી પહોંચ્યા. હજુ બેઠા નથી છાયામાં, જોઈ છે છાયાને, ત્યાં જ સંતોષ થઈ ગયો. આહ, સારે ઠેકાણે આવ્યા. હવે છાયામાં પ્રવેશ કર્યો, છાયામાં બેઠા, ત્યાં પરબ હતી જ. પરબનું સુંદર મજાનું પાણી, અમૃતમય શીતળ પીધું, ઘડી બે ઘડી વિશ્રામ કર્યો અને વળી પાછા આગળ ચાલ્યા. પરબ કેટલી બધી આશીર્વાદરૂપ થઈ ગઈ પ્રવાસી માટે. એટલે આપણે કહીએ છીએ કે બહુ મોટું કામ તમારાથી ન થાય જીવનમાં, તો તમારું ગામ હોય કોઈ, એકાદ નાની પરબ કરાવજો. બહુ પૈસા ખર્ચવાની શક્તિ ન હોય તો પરબમાં કાંઈ બહુ પૈસા જોઈતા નથી, થોડા ખર્ચમાં ઘણું મોટું કામ થાય. હજારો પ્રવાસીઓ જાય છે, આવે છે, મોટી સડકો હોય છે. અને ગુજરાતના ગામડાઓમાં તો શિયાળાના બે મહિના સિવાય ગરમી જ રહે. ડિસેમ્બર જાન્યુઆરીમાં અક્ષર પોષ માં મહિનાના થોડા દિવસ બાદ કરો તો ગરમી હોય જ, અને એ વખતે આવી પરબ આશીર્વાદરૂપ થાય છે. સુંદર મજાની પરબ હોય તો સંત પુરુષો પરબ જેવા છે. સંસારમાં જે પ્રવાસીઓ પ્રવાસ કરે છે તે એક તાપથી તપેલા નથી, ત્રણ તાપથી તપેલા, ત્રિતાપ, શરીરના તાપ, મનના તાપ, આત્માના તાપ, ત્રણ તાપો. શરીરના તાપ છે વ્યાધિ, વ્યાધિ રોગ, એનું દુઃખ છે, કર્મને પરિણામે પ્રાપ્ત થાય છે. મનના તાપ છે ચંચલતા મનની, મનની શંકાઓ, મનની ભ્રમણાઓ, કામ ક્રોધ રાગ દ્વેષ અહંકાર મમતા આસક્તિ લોભ તૃષ્ણા વાસના, મનના તાપ, મનને તપાવે. અને આત્માના તાપ છે અવિદ્યા, પોતાના સ્વરૂપને ન જાણવું અને અનાત્મ પદાર્થોમાં રસ લેવો, અનાત્મ પદાર્થોમાં પ્રકૃતિમાં આસક્તિ કરવી, આત્માનું વિસ્મરણ થઈ જવું, આત્માનો તાપ જેને લીધે જીવ બંધાય. તો આ ત્રિતાપ, આધિ ભૌતિક, આધિ દૈવિક, આધ્યાત્મિક, ત્રણ પ્રકારના જે તાપ છે તે તાપથી તપેલા પ્રવાસીઓ સંસારમાં યાત્રા કરે તો કોઈ પરબની ઈચ્છા રાખે, કોઈ ઝાડની ઈચ્છા રાખે, કોઈ શીતળ છાયા પ્રાપ્ત થાય છે એ શીતળ છાયામાં વૃક્ષની બેસીએ અને પ્રાણની પીપાસાને ઠારે તેવું, શીતળતા આપે તેવું, બધા અંગોને શાંત બનાવે તેવું કોઈ પાણી મળે, ત્યાં અચાનક ખબર પડે. પ્રવાસીઓ તપાસ કરે. અમારે ત્યાં ઘણા ભાઈઓ યાત્રાએ આવે તો ઘણી વાર તપાસ કરે, પૂછે સિનેમા છે, પૂછે સિનેમા છે, હોય જ એમાં શું કહેવાનું, કેટલા છે, આટલા છે, કારણ કે એમને એમાં રસ છે એટલે પહેલા તપાસ કરે છે અને વહેલી તકે જોવા જાય. જેમને બંધન છે અફીણનું, દારૂનું, તે તપાસ કરે છે, મળે છે ક્યાંય, શું મળે છે પીવાનું છે તો ત્યાં પહોંચી જાય. એવી રીતે જેમને ભાવના છે તે તપાસ કરે છે, ક્યાંય સત્સંગની પરબ છે ભાઈ, ક્યાંય સંત પુરુષ રૂપી કલ્પવૃક્ષ છે, ત્યાં જઈને જરા બેસીએ બે ઘડી. આ સંસારની વાતો તો કાયમ માટે છે, જન્મ્યા ત્યારથી આનું વાત છે, જવાના ત્યાં સુધી આ કઈ છૂટવાનું નથી. પણ એક ઘડી, આધી ઘડી, આધી મેં પુની આધ, ક્યાંક આવી પરબ હોય, છાંયડી હોય, ત્યાં જઈને બેસીએ, આત્માને આરામ મળે, મનને થોડીક રાહત મળે, શાંતિ મળે, એવું છે કઈ, પૂછે છે અને પછી જાણે છે કે છે એ પહોંચી જાય. પછી એ વિચાર નથી કરતા કે 35 માઇલ છે, 40 માઇલ છે, 45 માઇલ છે, 2 માઇલ છે, 4 માઇલ છે, પૂછતા નથી. દૂર ગામડામાં હોય, શહેરોમાં હોય તો પણ જાય, પરબ છે ને, પાણી પીવાની પ્યાસ છે, ઈચ્છા છે, એટલે જાય છે. સંતપ્ત થયેલા જીવો, આકુળ વ્યાકુળ બનેલા જીવો શાંતિની ચાહના રાખે છે, તે પરબની કામના કરે, વૃક્ષની કામના કરે અને સંત પુરુષની પાસે પહોંચ્યા પછીથી સંત પુરુષની જે અમી દ્રષ્ટિ શીતળ છાંયડી, એ છાંયડીનો આનંદ લૂંટે અને પછી સત્સંગ, તેના સુખને ભોગવે, પરબ પ્રેમામૃતનું પાન કરે, રાહત થઈ જાય, સારું થયું એમ જીવને થાય છે. એટલે આપણે ત્યાં કહેવામાં આવે છે કે સંસારમાં બધા જ હિત તો કરે જ છે, પોતપોતાનું કલ્યાણ તો કરે છે. માતા પિતા શરીર આપે, સ્કૂલમાં જઈએ એટલે શિક્ષક વિદ્યા આપે, પોતપોતાની રીતે બધા જ કલ્યાણ કરે. પણ આ સત્સંગ જ્યાં થાય છે, સંત પુરુષ હોય છે સંસારના વિશાળ વટવૃક્ષ જેવા, શીતળ છાંયડી આપનારા, પાણી પાનારા, પરબ પણ ત્યાં છે, તે શું કરે છે તો કે પરમ કલ્યાણ કરે, બીજા હિત કરે છે. સંતો પરમ હિત કરે છે, પરમ તરફ પ્રેરે છે. મનુષ્ય જીવનનું શું લક્ષ્ય, મનુષ્ય જીવનમાં આવીને શું કરવું જોઈએ, કેવળ ખાવું પીવું, કેટલાક પૈસા કમાવવા, એક દિવસ વિદાય થઈ જવું, આટલું જ કરવું કે એનાથી કાંઈક બીજું છે કરવા જેવું, આપણા શરીરની અંદર કોઈ વિશેષતા છે, શરીરની કેટલી શક્યતાઓ છે, આ શક્યતાઓનો વિકાસ કેવી રીતે કરી શકાય, એને માટે કઈ સાધનાનો આધાર લેવો જોઈએ, વ્યક્તિગત રીતે અને સમષ્ટિગત રીતે આપણે જે સમાજમાં સમૂહમાં રહીએ છીએ તે સૌના સુખને માટે, શાંતિને માટે, સમૃદ્ધિને માટે, સમુન્નતિને માટે આપણે કયા પ્રકારના સત્કર્મો સુયોજિત રીતે, સુસંગઠિત રીતે કરી શકીએ, આ બધું આપણને સંતો બતાવે. બીજા કોઈ સ્ટોરમાં આ વાત નહીં મળે. મોટા મોટા પ્લાઝા તો ઘણા છે પણ તેમાં ભૌતિક વસ્તુઓ જ મળવાની, તેમાં કંઈ આત્મજ્ઞાન નહીં મળવાનું, તેમાં કંઈ પરમાત્માની પ્રીતિનો રસ્તો નહીં જળવાનો. આત્મકલ્યાણ કેવી રીતે થશે તે ત્યાં કોઈ બતાવનારું નથી. તો માણસની પાસે તો આત્મા પણ છે, શરીર છે, એને ભૌતિક આવશ્યકતાઓ જોઈએ તો આવશ્યકતાઓની પૂર્તિ શરીરની કરાવી દે છે માણસો. મનની થોડીક આવશ્યકતાઓની પૂર્તિ પણ થઈ જાય, થોડું જરા ચિત્ત બહેલાઈ ઉઠે. હા, ટેલિવિઝન છે આમ છે, ચિત્ત બહેલે છે. કોઈ પીને બહેલાવે છે, કોઈ જોઈને બહેલાવે છે, કોઈ નાચીને બહેલાવે છે, કોઈ કૂદીને બહેલાવે છે, કોઈ સંગીત શ્રવણ દ્વારા પોતાના ચિત્તને ક્ષણજીવી આનંદ પ્રદાન કરે છે, વળી પાછું એવું ને એવું જ છે. પણ આત્માનું કલ્યાણ, આત્માનો વિકાસ, આત્મા દબાઈ ગયેલો, આત્મા ઢંકાઈ ગયેલો, અગ્નિના અંગારા જેવી રીતે રાખ નીચે ઢંકાઈ જાય તેવી રીતે ઢંકાઈ ગયેલો આત્મા, ગીતાએ કહ્યું છે. ધૂમે ના વ્રિયતે વહની યથા દર્શો મલે નચ યથોલ્બે નાવૃતો ગર્ભ તથા તેને દમાવૃતમ આવૃતમ જ્ઞાનમે તેન જ્ઞાનિનો નિત્ય વૈરીણા કામરૂપેણ શત્રુણા. ગીતામાં ભગવાન કહે છે ધૂમેના વ્રિયતે વહની, જેવી રીતે અગ્નિ ધુમાડાથી ટંકાઈ જાય, જેવી રીતે યથોલ બેના વૃતો ગર્ભ, જેવી રીતે ગર્ભ હોય તે આજુબાજુ ઓળથી ઢંકાઈ જાય, પાણી જેવી રીતે લીલથી ઢંકાઈ જાય, પાણીનો પ્રવાહ ચોખ્ખો દેખાય નહીં લીલને લીધે, જેવી રીતે ચંદ્રમાં વાદળથી ઢંકાઈ જાય, તથા તેને દમાવૃતમ, તેવી રીતે આત્મા ઢંકાઈ ગયેલો છે, દેખાતો નથી, અનુભવાતો નથી, એના સિવાયનું બધું દેખાય ને અનુભવાય, આત્મા જ દેખાય ને અનુભવાય નહીં. તો એને કેવી રીતે અનુભવવો, કેવી રીતે જોવો, કેવી રીતે એનું દર્શન કરવું, એની તરફ કેવી રીતે આગળ વધવું, આ રાખને કેમ કાઢી નાખવી, આ ઓળને કેમ હઠાવી દેવી, અથવા તો આ વાદળાને, વિષાદના વાદળા, અવિદ્યાના વાદળાને કેમ હઠાવવું જેથી આત્મારૂપી સૂર્યનો અનુભવ થાય, સાક્ષાત્કાર થાય, તે માર્ગ કોણ બતાવે? સંત સિવાય કોઈ બતાવી શકે? જે તે માર્ગે ચાલ્યો હોય તે જ બતાવી શકે, જેણે તેનો અનુભવ કર્યો હોય તે જ બતાવી શકે, બીજું તો કોઈ બતાવી શકે નહીં. અને તેવા પુરૂષનો જ્યારે સંગ થાય ત્યારે આપણને તે માર્ગે જવાની નવીન પ્રેરણા મળે, તેના દર્શનથી જ પ્રેરણા મળે. જો આ રીતે જવાય ખરું, હા, આ જમાનામાં પણ જનારા છે તો આપણે શા માટે ના જઈ શકીએ? દર્શનથી જ પહેલા તો પ્રેરણા મળી જાય છે, અને પછી તે મંગળ માર્ગદર્શન આપણને આવશ્યકતા પ્રમાણે પૂરું પાડે, અને તે માર્ગદર્શનને આપણે અનુસરીએ તો વળી આગળ ચલાય. તો સંતો જેવું કલ્યાણ બીજું કોઈ કરતું નથી એમ કહેવાય છે. તો સંતોને પરમહિત કરનારા કયા? ક્યાં તો પરમહિત શરીરનું જ નહીં, મનનું જ નહીં, પણ આત્માનું પણ હિત સાથે. અન્નદાન દેનારાઓ થોડા વખત માટે હિત સાથે, 24 કલાક, 48 કલાક શરીરમાં અસરો રહે. વસ્ત્રદાન દેનારાની અસર એનાથી થોડી વધારે ચાલે, જ્યાં સુધી વસ્ત્ર ચાલે ત્યાં સુધી, વર્ષ બે વર્ષ ચાલ્યા કરે. વિદ્યાદાન દેનારાની અસર વળી વધારે ચાલે, વિદ્યાદાન દેનારાની વળી પાછી અસર વધારે ચાલે. એની અસર કુટુંબ પર પહોંચે, ઘર પર પહોંચે, કેટલા ઘર બની જાય. બોલો, અમે મસૂરીમાં ગરીબ છોકરાઓને ફી આપીએ, અને તે ફીનો પ્રબંધ કેવી રીતે થાય? સંસ્થા તો એટલી બધી સદ્ધર નથી આર્થિક રીતે, ગાંધીજીની સ્થાપેલી સંસ્થા છે, મારે ત્યાં રહેવાનું, સેવાના કામો થાય છે, ગાંધી નિવાસ સોસાયટી રજીસ્ટર્ડ બોડી છે, આર્થિક સ્થિતિ એટલી બધી સમૃદ્ધ નથી, પણ છોકરાઓ વિદ્યાર્થીઓ તો ગરીબ બહુ છે ત્યાં, એમની સેવા તો કરવી જોઈએ. એટલે પ્રવચનોમાં અપીલો કરવામાં આવે વચ્ચે વચ્ચે. શ્રીમંતો તો ઘણા આવે ત્યાં, બહુ જ શ્રીમંતો આવે, ખાલી આપણે તો જીભ હલાવવાની જ છે, પૈસા આવી જ જાય, બેંકમાં ચાલ્યા જ જાય, એની રસીદો બની જ જાય, દર વર્ષે ઓડિટ થઈ જ જાય, અને ચેક દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને ફીની મદદો કોલેજમાં, સ્કૂલોમાં પ્રિન્સિપાલને પહોંચાડવામાં આવે 12 મહિનાની ફી. એ પહેલા વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીનીઓની ચકાસણી કરવામાં આવે આપવા જેવું છે કે કેમ, BA સુધી ભણનારાને અમે ફી આપીએ. તો અત્યાર સુધી મારા પ્રવચનો 3 થી 4 મહિના સુધી મસૂરીમાં ચાલે લાગત, લોકો થાકે જ નહીં, બંધ કરવાનું કહે ત્યારે કે બંધ હો જાયગા, ક્યાં કરેંગે હમ, અમારા ટાઈમ કેસે બીતેગા. લોકો ભાઈ હવે તો બંધ કરવું જોઈએ ને, 4-4 મહિનાથી હું બોલું છું, કંઈક તો હદ હોવી જોઈએ ને, તો એ માણસો થાકે નહીં. તો 4 મહિનામાં 7 થી 8 વાર અમે અપીલો કરીએ, गरीब विद्यार्थी माटे आखी कमिटी छे गांधी निवास विद्यार्थी सहायता समिति हूँ एनो प्रेसिडेंट बीजा नव एम सभ्य मोटा मोटा दर वर्षे अमुक रूपया आपे तेवा माणसो मेम्बर छे तो अमे छ वर्ष में लगभग 80,000 रूपया भेगा कर्या माणसो पासेथी अने छ वर्ष में 78,000 रूपया फी पेटे आप्या 800 विद्यार्थीओने केटलू काम थयुं। मसूरी में एक मोची रे मोची रस्ता पर अपना देश में तेवा मोचीओ रस्ता पर बहु देखाय नानू काम ने नाना गुजारा। एक वार हूँ फरवा निकलो सांजना समय मारी साथे मारा माताजी फरवा निकलो मोची रोज त्या बैठो बैठो चंपल बूट वगैरह सीवे मने जो इन उभो थी नावी ने पगे लाग्यो उभो रह्यो हाथ जोड़ी ने मेरे को क्या बात है कोई काम है छोकराओ छे उठाई लेवा पड़शे हवे फी भरी सकू एवी स्थिति नहीं अत्यार सुधी मांड मांड भणावी दीधा तो शू भणे छे तो के बारमी कक्षा में पास थी गया हवे एमने बीए में दाखल करवाना डिग्री कॉलेज में बे वर्ष नो कोर्स पण फीना पैसा नहीं काई बात नहीं काले मारी पासे आवो छोकराओने मोकलो अथवा हूँ अहीं आवुं त्यारे मळो मने लखीने आपो फी केटली थाय छे पुस्तकों केटला जोईशे किंमत साथे लखीने मोकलो बधो प्रबंध थई जशे शुं एमां चिंता करवानी छे भाई बोलो परबनुं पाणी मळी गयुं माणसने शीतळ छायडो मळी गयो आंखमां प्रेमने आंसू आवी गया हा आवुं तो काका मामाय कहेता नथी तरत आटलू बधुं झड़पथी कोई कहेतुं नथी कोई रिलेटिव कहेतुं नथी आटलू रिलेटिव ने वात करीए तो माथुं खंजवाड़े हमणां समय नथी जोता साहेब केटलो बधो चाले छे कड़क मोघवारी तो कमर तोड़ चाली रही छे मारा छोकरानुं पूरुं थतुं नथी आपणने एम थाय का क्या वात ज काढी आपणे आनी आगळ। बीजे दिवसे फरवा माटे अमे निकळ्या त्यारे मोची पाछो आव्यो कागळ लईने छोकरा पण त्यां ज हता बे छोकरा चिंता न करो दाखल करी दो त्यां कॉलेजमां मारा प्रवचनो थाय छे मसूरी डिग्री कॉलेजमां अवारनवार प्रिंसिपल प्रोफेसरो बधा जाणे प्रवचनोमां पण आवे अवारनवार हिंदी भाषामां थाय त्यां तो कोई गुजराती जाणे फीनो प्रबंध करी दीधो। ए छोकराओ बे वर्ष सुधी बीए भण्या भणवामां होशियार ત્રીજે વર્ષે પાછું એ રીતે ફરવા નીકળ્યો અને મોચી પાછો પગે લાગ્યો છોકરાઓ પણ હતા પગે લાગ્યા તું ક્યાં બાત છે બહુ અચ્છા હો ગયા મેં કહું ક્યાં હો ગયા તો કે છોકરાને ગવર્મેન્ટ સર્વિસ મળી ગઈ બહુ સારું શું સર્વિસ મળી તો કે પોલીસ ઇન્સ્પેક્ટર થઈ ગયો બહુ અચ્છી વાત તો કે આપકી કૃપા મેં કહું બિલકુલ નહીં ભગવાન કી કૃપા અમારી ક્યાં કૃપા હમ તો કામ કરને વાલે હૈ કરાને વાલા પ્રભુ હૈ આપકા પ્રારંભ થે અને દૂસરે બચ્ચે કા ક્યાં હાલે તો દૂસરો બચ્ચો દૂસરો છોકરો તે પગે લાગ્યો ક્યાં વાત હે તો કે એને પણ ઇન્ટરવ્યુ થઈ ગયો અને બેંકમાં નોકરી લાગી ગઈ મતલબ બહુ સરસ ભારતમાં બેંકની નોકરી એટલે ગવર્નરશીપ જેવી જ લગભગ મનાય સહેલાઈથી મળે નહીં બહુ મજા આવે એમાં પગારો સારામાં સારા કામ કરવું તો કરો ન કરવું તો એ ચાલે એવું છે અત્યારે તો ગવર્મેન્ટ સર્વિસીસમાં વધારે ભાગે કોઈ કામ કરતું જ નથી કારણ કે બધા સમજે છે સરકાર આપણી જ છે હવે હું વાતો કામ કરવાની સિન્સિયરિટી ઓછા માણસોમાં આપણા દેશમાં કર્તવ્ય નિષ્ઠા બહુ જ ઓછી સાહેબ જ મોડા આવતા હોય ત્યાં કામ કરનારા વહેલા હું કામ જાય 11 થી 5 ટાઈમ હોય સાહેબ જ 12 વાગે આવતા હોય તો અને કેટલીક વાર ટ્રાન્ઝિસ્ટર લઈને આવતા હોય ટેસ્ટ મેચીસ થતી હોય ક્રિકેટની ત્યારે નીચેના હું કરે કા બહુ સારું બે છોકરા ભણ્યા એટલે બે ઘર બચી ગયા બે કુટુંબ રાહતવાળા થઈ ગયા એમાં એના બાપ છે એની મા છે એના નાના ભાઈઓને ભણાવવાના છે બોલો કેટલું કામ થઈ ગયું આ પરબો છે પરબો કામ ચાલે છે અમારું અત્યારે પણ અમે ગુજરાતમાં હોઈએ તો અમારી સાથે પૈસા રહેતા જ હોય મા સાથે રહે છે માને ખબર છે કવરો સાથે જ રહેતા હોય એ દરેક કવર પર લખ્યું હોય સારા કામમાં વાપરવા માટે જે ભાઈઓએ આપ્યા હોય કોન્ફિડેન્શિયલી શ્રદ્ધાથી કે આ સારા કામમાં વાપરજો એ કવર પર લખી લેવામાં આવે કે આ તારીખે આ ભાઈએ આટલા રૂપિયા આપ્યા અને પછી અમે ક્યાંક જોઈએ કે પાણી પાવા જેવું છે હો અહીંયા ફી આપવા જેવી છે અહીંયા મદદ કરવા જેવી છે
આ રીતે કરી. સારું છે, બરાબર. તો વિદ્યાદાન પણ ચાલે છે, આખા ઘરને કુટુંબને અસર કરે, જીવન પર્યંત અસર કરે, પણ એના કરતા પણ જે ઊંચામાં ઊંચું દાન સંતો કરે છે એ આત્માની શાંતિનું દાન, જીવનના કલ્યાણના માર્ગને ચિંધવાનું દાન. એની અસરો તો ઘણી દુર્ગામી જન્મો જન્મ સુધી પડે. બોલો. એટલે સંતોને પરમહિત કરનારા કયા?
સંત પરમહિતકારી, સંત પરમહિતકારી, સંત પરમહિતકારી.
શું કરે સંતોનું શું કામ?
પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ,
પ્રભુના ચરણોમાં પ્રેમ પ્રગટ કરાવે, જીવને યાદ દેવડાવેલા તો શિવ છે, ભૂલી ગયો તો શિવ છે. બોલ. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન,
સ્વામી વિવેકાનંદે કહેલું. વેદાંતના વાક્યોના આધારે પ્રત્યેક આત્મા મૂળભૂત રીતે દિવ્ય છે. દિવ્યતા ભૂલી ગયો આત્મા, દિવ્યતા દબાઈ ગઈ, જેમ સૂર્યને ચંદ્રો ઢંકાઈ ગયા વાદળાઓથી, તેમ
આ દિવ્યતા પ્રત્યે અંગુલી નિર્દેશ કરવો, એ દિવ્યતાના દર્શન થાય એવા રસ્તા બતાવવા, સંતોનું તે જ કામ. પ્રભુના ચરણોમાં પ્રેમ બતાવો, પ્રગટાવો. પ્રગટ્યો હોય તો પ્રબળ બનાવવો, પ્રબળ બન્યો હોય તો તેને અખંડ રાખવો, આ સંતોનું કામ. એ જુએ કંઈ આ કોયલા ઢંકાઈ ગયા એટલે રાખને આખી કરે, બે ચાર લાકડા મૂકે ને ફૂંક મારીને ભડકો થાય એટલે પાછા ચાલ્યા જાય કે આપણું કામ પૂરું થઈ ગયું. જ્યાં જ્યાં જીવનમાં નિરાશાઓ હોય, હતાશાઓ હોય, વિષાદો હોય, ત્યાં ત્યાં સંતો શું કરે? ફેનિંગ કરે, બધું કાઢી નાખે ને ચોખ્ખું રૂપ આપી એ જીવને પ્રભુને માર્ગે વાળી અને પાછા ચાલતા થઈ જાય. નદી જેમ ચાલે તેમ ચાલે.
પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, રીત જગત સે ન્યારી, સંત પરમ હિતકાર.
રીત જગત સે ન્યારી સંતોની, એને તમે તમારી રીતથી જોવા જાઓ તો બોલાવવામાં પડી જાઓ. ઋષિકેશમાં એક સંત રહેતા હતા, હમણાં જ સ્વર્ગવાસ થઈ ગયો, લક્ષ્મણ ઝુલા. જો તમે ઋષિકેશ ગયા હોય હિમાલયમાં હરદ્વારથી આગળ, તો ત્યાં લક્ષ્મણ ઝુલા, દરેક યાત્રી ઋષિકેશ જાય લક્ષ્મણ ઝુલા જાયો જો, તે સિવાય ઋષિકેશની યાત્રા અધૂરી થાય. સ્વર્ગાશ્રમ અને લક્ષ્મણ ઝુલા, ગંગાને સામે કિનારે નાવમાં બેસીને જવાનું, ત્યાં ગીતા ભવન, પરમાર્થ નિકેતન, બધી જગ્યાઓ જોવા જેવી. તો લક્ષ્મણ ઝુલાથી પગે ચાલીને જ્યારે યાત્રી સ્વર્ગાશ્રમ તરફ જાય, તો ત્યાં આગળ રસ્તામાં એક ઝાડ આવતું, ઝાડ, અને એ ઝાડની નીચે એક સંત પુરુષ રહેતા બેસતા. એની કુટીર જરાક દૂર ત્યાંથી પાછળ જંગલમાં હતી, પણ એ ઝાડ નીચે બેસશે. એક લંગોટી કેવલ પહેરતા, પાતળું શરીર, એકદમ પદ્માસન વાળીને બેસતા, ઉઘાડી આંખે બેસતા. આંખ એની ઉઘાડી રહેતી, નાક ઉપર એની દ્રષ્ટિ રહેતી, સાંભવી મુદ્રા, બંને આંખની વચ્ચે એની દ્રષ્ટિ રહેતી સ્થિર, સાંભવી મુદ્રા. મટકું પડે જ નહીં, અડધા કલાક સુધી તમે ઉભારો, પાસે પોણા કલાક સુધી ઉભારો. વિંકલેશાઈ પડે જ નહીં મટકું. નિર્નિમેષ દ્રષ્ટિ સંસ્કૃતમાં કહે છે, નિર્નિમેષ, નિમેષ ન પડે, વિજય એટલો બધો હતો એને મનનો, શાંતિ. હાલ શરીર પણ આ લેની, એ સવારથી બેસે સ્નાન કરીને લગભગ 7 વાગ્યાથી, તે સાંજના 4 વાગે ઉઠે, ત્યાંથી સૂર્યાસ્ત થવાનો ટાઈમ આવે, પાડો પાછળ સૂર્યનારાયણ ચાલ્યા જાય એટલે ઉઠીને પાછો કુટીરમાં જતા રહે દિવસો સુધી. સામે રૂમાલ પાથર્યો હોય, કોઈને કાંઈ મૂકવું હોય તો મૂકે, એમને કામ લાગે. લઈ જનારા જુએ કે આ ધ્યાનસ્થ છે, આંખ ઉગાડી છે પણ જોતા નથી, બરાબર આમ એવી ઉગાડી છે કાલતી પણ નથી, તો કોઈ એવા ગઠિયા ટાઈપના માણસ હોય તો મૂકેલું એ લઈને ચાલતાય થઈ જાય, તો એને કઈ નહીં, શાંત. વર્ષો સુધી આવી રીતે સંત ત્યાં રહ્યા, શરીરનું પૂર્ણ વિજય, તે સિવાય તો બેસાય નહીં. મનનો પૂર્ણ કાબુ, દ્રષ્ટિ પૂર્ણ વિજય. હમણાં જ શરીર છૂટી ગયું, લગભગ 3 વર્ષ થયા. હવે એની આજુબાજુના સાધુઓ હતા, એમને થતું હતું કે આની જગ્યાએ આપણે બેસીએ તો પૈસા મળે, એટલે હવે લોકો બેસે જ, પણ એમને કોઈ આપતું નથી. તો એમની તરફ જોતું નથી, કારણ કે બેઠા બેઠા વાતો કરે છે. યાત્રીઓ આવે ત્યારે વાતો બંધ કરે, નામ તરતાર બેસે. પણ આજુબાજુથી જોયે કે હવે યાત્રીઓ આવતા નથી, રસ્તો તો સીધો દેખાય, હવે આવતા નથી, એટલે પછી ચલમ બલમ કાઢીને ફૂંકવાય માંડે. લક્ષણો જુદા છે, માણસો જાણી જાય છે, શરીર પરથી જાણી જાય છે, મુખાકૃતિ તરફથી જાણી જાય, આંખ તરફથી જાણી જાય. પેલા તો જુદી ટાઈપના હતા સંત, જગતથી ન્યારી રીત સંતોની જુદી જ રીત છે. સંતોના લક્ષણો અને સંતોની વ્યવહાર પદ્ધતિઓ તદ્દન જુદી. બોલ, આજે અહીંયા આગળ હું આવ્યો તો રંગવદૂત મહારાજનું સ્વરૂપ જોયું, કેટલું સુંદર. રંગવદૂત મહારાજની રીત જગતથી તદ્દન ન્યારી દેખાતી. એનો એક નિયમ એવો કે પૈસાનો સ્પર્શ જ ન કરે. જૈન મુનિઓ નથી કરતા પૈસાનો સ્પર્શ, એમ રંગવદૂત મહારાજ પૈસાને અડકતા જ નથી. બિલકુલ યદ્રિચ્છાથી, પ્રભુની ઈચ્છાથી જેમ ચાલતું હોય તેમ ચાલ્યા કરતું. નારેશ્વરમાં તો મોટું સ્થાન છે નર્મદા કાંઠે, એમાં એમનું સ્વતંત્ર રહેવાનું સ્થાન તમે જુઓ, અદભુત સ્થાન છે. પણ એ ધનને અડતા નહીં. અને બીજો એનો નિયમ એમ હતો કે કોઈ ભૂલે ચૂકે કોઈ સ્ત્રી એમનો સ્પર્શ કરી લે તો સ્નાન કરી લે, સ્પર્શ ન થવા દેતા. માતાની સેવા કરતા, પોતાની માતા હતા એમના, નારેશ્વરમાં રહેતા. હિન્દુસ્તાનમાં માતાની સેવા કરનારા સંતો બહુ ઓછા થયા. એક ભગવાન રમણ મહર્ષિ થયા, તેમના આશ્રમમાં એમના માતા પાછળથી રહેવા આવેલા. એક રામકૃષ્ણ પરમહંસદેવ, એમના માતા ચંદ્રામણી દેવી, એ દક્ષિણેશ્વરમાં રહેવા આવેલા, પહેલા રહેલા ઘણા વખત સુધી. અને આ રંગવદૂત મહારાજ એમની માતાની સેવા કરતા. જુદી જ પદ્ધતિ આખી એમની હતી. દત્તોપાસના, ભગવાન દત્ત એની ઉપાસનાનો પ્રચાર રંગવદૂત મહારાજને લીધે થયો. અને એમના ગુરુ ગરૂડેશ્વરવાસી, ગરૂડેશ્વરમાં રહેનારા, નર્મદા કિનારે પવિત્ર સ્થાન છે ગરૂડેશ્વર, કોઈ વાર જજો, બહુ સુંદર સ્થાન છે. ત્યાં વાસુદેવાનંદ સરસ્વતી રહેતા, ત્યાં ગુરુ રંગવદૂત મહારાજના ગુરુ, એમની પાસેથી એમને પ્રેરણાની સામગ્રી પ્રાપ્ત થયેલી. તદ્દન જુદી બધી પદ્ધતિ એમની. વધારે ભાગે મૌન જ રહેવું, વધારે ભાગે ધ્યાનસ્થ રહેવું, વધારે ભાગે મંત્ર જપ, એની અંદર જ દટાયેલા રહેવું. લોકેષણાની ઈચ્છા નહીં, વિત્તેષણાની ઈચ્છા નહીં, શરીરની કોઈ એષણા નહીં, કશું જ નહીં, નિષ્પૃહ એકદમ. છેવટના દિવસો આવ્યા ત્યારે એમને જણાવ્યું કે હવે શરીર છોડી દઈએ. મહાત્માઓની ઈચ્છા છે, વિચાર થયો, ગંગાજીના કાંઠે છોડીએ, ચાલો. નર્મદાજી તો બહુ રહ્યા આપણે, એટલે ચાલ્યા. કહેતા હતા કે મારા માતાજી નહીં હોય પછી મારો ભરોસો નથી, પછી હું ક્યાંક ચાલ્યો જઉં. માણસોને કંઈ ખબર નહોતી પડતી ક્યાંક ચાલ્યો જઉં એટલે શું કહેવા માંગે. સંતોના ઉદ્ગારો પણ જુદી જતા. અને ગયા પછી હરિદ્વાર, નાનજીભાઈ કાળીદાસનું ત્યાં સ્થાન, આર્ય નિવાસ ગંગાને કાંઠે, ત્યાં જઈને રહ્યા અને ત્યાં શરીર છોડી દીધું. હમણાં જ કેટલાય ભક્તો આર્ય નિવાસ જઈ આવ્યા, એમનો દિવસ આવ્યો ત્યારે જઈ આવ્યા અને ત્યાં રહીને દત્તબાવની ને ગુરુ લીલામૃતને બધાનું પારાયણ કરી આવ્યા, પાછા આવ્યા. કેટલાક નારેશ્વર ગયા, પણ કેટલાક તો ત્યાં હરદ્વાર ગયા, જ્યાં શરીર છૂટું હતું ત્યાં પહોંચી ગયા. પરમ ત્યાગી સંત થઈ ગયા, પરમ ત્યાગી. અને સંતો હંમેશા ગુણદર્શી હોય, આ સંતનું લક્ષણ છે. જેમ સંત વધારે મોટો તેમ બીજાના ગુણને વધારે જુએ અને વધારે માન આપે, અને જેમ સંત નાનો તેમ બીજાને જોઈને દ્વેષ રાખે, ગુરક્યા કરે. સ્વાનવત ગુરગુરાય તે, બે કૂતરા ભેગા થયા હોય એમાં તમે એકને રોટલો નાખો અને બીજો કૂતરો આવતો હોય તો પેલો કૂતરો હોય તો રોટલો પગ નીચે દબાવી રાખીને આમ જોઈએ તિરછી નજરથી, અને પછી ગુરુ અલ્યા તું ક્યાંથી આવ્યો, અલ્યા તું ક્યાંથી આવ્યો. એની ભાષામાં કે પેલો કૂતરો આવે, કારણ કે એને રોટલો તો ખાવો જોઈએ, એટલે પેલો રોટલો હાથ નીચે દબાવીને બીજો તોડીને મોમાં મૂકીને પાછો એક હાથથી પંજાથી પછી એની સામે લડવા તૈયાર થાય, પેલો પણ આક્રમણ કરવા તૈયાર થાય. એ લડતા લડતા પણ પેલા કૂતરો હોય એ દબાવેલા રોટલાના ટુકડાને મૂકે નહીં. બોલો, સંતો આવા નથી હોતા. સંતો ગુણદર્શી હોય, બીજાના ગુણ જોઈએ એમને એમ થાય. વાહ ભાઈ, परगुण परमाणुन पर्वतीकृत्य नित्यम निज हृदय विकसंतः संति संतः कियंतः। बीजाना रज जेवा परमाणु जेटला गुणों ने पर्वतनी पेखे पेठे जुए तेवा संतो क्या क्या विरल छे एम के छे। परगुण परमाणु जेटला ज होय नाना पण पर्वतीकृत्य पर्वत जेवा माने अने जुए रंगवदूत मारा जेवा हता एनी मने एक वार खबर पड़ी भाद्रण एमना एक भक्त रहे चरोतर भाद्रण ए भक्त नु नाम शंकर भाई एमना एक भाई नड़ियाद मारे रंगदूत महाराज नड़ियाद जाए त्यारे एमने त्याज उतरे ए भाई मारा पुस्तको वाचे रंगदूत महाराज ने एक वार एमने घेर उतरिया नड़ियाद तो मारा पुस्तक आप्या बापजी जरा जुओ बापजीए पुस्तक जोया श्रेय ने साधना नामनु पुस्तक जोयु बापजीए पोल ब्रंटन नु अंग्रेजी पुस्तक ए सर्च इन सीक्रेट इंडिया तेनु मैं गुजराती कर्यु भारतना आध्यात्मिक रहस्यनी खोज में अत्यार सुधी चार वार छपाई गयु छे वरा कंपनी मुंबई तरफ थी ते पण एमणे त्यां जोयु प्रसन्नता थी साचा संत ने प्रसन्नता ज थाय छे बीजानु सारू जोईने अने साचा ने सारा संत नथी होता ए बीजानु सारू जुए के सांभळे एटले प्रसन्नता थती नथी એને તમે જઈને કહો કે આ સંત બહુ સારા છે તો કે હવે હશે શું એમ જ થાય કે મારા જેવો તો કોઈ સારો છે જ નહીં ને આવડી નવો ક્યાં ટપકી પડ્યો તમે એને કહો જ્ઞાન સારું છે હો તો કે હવે હશે પણ પૂરું ક્યાં તમે સાંભળ્યું છે આમ થાય મારા જે સંતો છે તે બધા એનો આદર કરે છે આદર કરે આજે અમારે મસૂરી શહેરમાં કોઈ પણ સંત આવે પહેલા મારા પ્રવચનમાં આવે મારી પાસે આવે છે મને કહે કે મારું પણ પ્રવચન થાય તો સારું તો હું પહેલા કહું અજાણ્યા હોય તો કે હું તમારું પહેલા સાંભળું કેવું બોલો છું કારણ કે અહીંયા જે માણસો આવે છે જુદી જાતના આવે છે કેટલાક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો રિટાયર્ડ કેટલાક પ્રોફેસરો કેટલાક જજો આવા બધા આવે છે શિક્ષકો તો તમે કેવું બોલો છો એમને સંતોષ મળે તો જ એમને આનંદ આવે ને એટલે 10 મિનિટ પહેલા તમે બોલજો પછી જો સારું લાગશે તો તમને 2-4 દિવસ રાખીશું આપણે અને પછી રાખું પ્રવચનો રાખું ત્યાં મારા બંધ રાખીને એમને રાખું વચ્ચે વચ્ચે એવી રીતે અમે રામકૃષ્ણ મિશનના સ્વામી રંગનાથાનંદ અત્યારે લોસ એન્જલિસમાં છે રામકૃષ્ણ મિશનમાં સ્વામી સોહાનંદ બધાને રાખેલા મસૂરી ગાંધી નિવાસમાં સ્વાનંદે મારું રાખેલું દિલ્હીમાં રામકૃષ્ણ મિશનમાં પછી આવ્યા મસૂરી તો અમે એમનું રાખ્યું રંગનાથાનંદનું રાખ્યું એકવાર ગીતા ભારતી આવ્યા એ યોગેશ્વરજી મારું પ્રવચન રાખો તમે કહ્યું કેટલા દિવસ તો કે 4-5 દિવસ મેં કહ્યું જરૂર કાલથી તો કે તમે હાજર રહેજો પણ હા પ્રવચનમાં નહીં તો લોકો નહીં આવે કહું બેસીશ તમે બોલો એટલે સંતો આજે મારા પર બહુ પ્રેમ રાખે કે યોગેશ્વરજી જુદી જાતના છે કોઈ સંત પોતાના પ્રવચન ચાલતા હોય ત્યાં બીજાની તારીફ કરીની બીજાનું સન્માન કરીની બીજાનો પરિચય આપીની અને બીજાનું પ્રવચન પોતાનું બંધ રાખીને તો ભાગ્ય જ ગોઠવે એને હંમેશા બીક લાગે કે 5-10 બકરા કેટા પાછા આમ જતા રહેશે તો ગુરુ પૂનમ એટલી આવક ઓછી થઈ જાય ત્યારે અમે જુદી જ દ્રષ્ટિથી જોઈએ આવો સૌનો આવકાર તમારી પાસે સારું છે કો જનતાને આનંદ આવશે એમાં શું ખોટું છે આવું ચાલે છે અમારે ત્યાં તો સારા સંતનું લક્ષણ છે રંગવદૂત મહારાજ આદર્શ સંત ભગવાન દત્તાત્રેય પોતે જ દત્ત ઉપાસનાનો પ્રચાર કરવા માટે રંગવદૂત મહારાજનું શરીર તારીને આવ્યા હતા દત્ત જ પોતે જાણે હતા દિગંબરા આટલો ત્યાગ આટલી પ્રેમ ભક્તિ તે સિવાય હોય નહીં એટલે રંગવદૂત મહારાજે કહ્યું ગુજરાતમાં આવા સંત પણ છે પુસ્તક વાંચી એ ગુજરાતમાં આવે છે એટલે શંકરભાઈ તો જાણતા હતા એટલે એમણે કહ્યું કે ગુજરાતમાં હમણાં આવે છે દર વખતે તો કે હવે આવે ત્યારે કહેજો આપણે બોલાવીશું મને એમનું પુસ્તક બહુ ગમ્યું છે શ્રેય સાધનામાં અનુભવો બધા જીવનની સાધનાના છે પુસ્તકમાં કેટલી ગુણદર્શિતા એમની, કેટલી નમ્રતા, બીજાને મહત્વ આપવાની કેવી ભાવના, એ વાત તો ચાલી ગઈ. પછી તો રંગવદૂત મહારાજનું શરીર એ શાંત થઈ ગયું. અને જયારે અમે વડોદરા ગયા પ્રવચનો કરવા, ત્યારે શંકરભાઈ આવ્યા, વાત નીકળી. મને કે બાપજી આવું કહેલું, તમે આપણે નારેશ્વર જવું જોઈએ. આપણે એવું નથી માનતા કે કોઈ મહાત્માનું શરીર છૂટી જાય એટલે મહાત્મા મરી જાય છે, એમ આપણે માનતા નથી. મહાત્મા તો મરતા જ નથી, આત્માનું મરણ છે જ નહીં, મરણ તો શરીરનું થાય. અને માણસની ભાવનાને, માણસની શ્રદ્ધાને, માણસની ભક્તિ જો ન મરે તો તે સૂક્ષ્મ રૂપમાં રહેનારા જે મહાપુરુષ છે તેની આગળ પ્રત્યક્ષ થઈ શકે. આજે કૃષ્ણ દર્શન આપે છે, આજે રામ દર્શન આપે છે, તુલસીદાસને દર્શન આપ્યા રામે, જલારામને દર્શન આપ્યા, મીરાબાઈને કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા, સુરદાસને દર્શન આપ્યા છે. ભાવના હોય તો થાય, નથી તો કશું જ નથી. એને માટે પોતે પણ નથી, મહાપુરૂષનું તો મરણ થતું જ નથી. એમણે આવું કહ્યું એમ, તો ચાલો આપણે નારેશ્વર જઈએ, એ છે માનીને જઈએ. એટલે વડોદરાના પ્રવચનો અમારા પૂરા થયા, શંકરભાઈને કહ્યું કે આપણે સાથે જ જવાનું. મોટરમાં ગયા નારેશ્વર, બહુ સુંદર સ્થાન, બહુ એકાંત સ્થાન. અમારા મા પણ જઈ આવ્યા છે ત્યાં, બહુ સુંદર સ્થાન. બધું જોયું. મોદીભાઈ હતા વ્યવસ્થાપક તે વખતે નારેશ્વરમાં, હવે એમનો સ્વર્ગવાસ થઈ ગયો. મોદીભાઈએ બધું બતાવ્યું, ત્યાં અમે જમ્યા. તો અમારી સાથે જે ભાઈઓ હતા એક બે બીજા, એમણે મને પ્રશ્ન કર્યો. મને કે યોગેશ્વરજી, તમે અહીંયા આવ્યા તે રંગવદૂત મહારાજને ખબર હશે? સ્વાભાવિક છે, માણસના મનમાં શંકાઓ થયા કરે. લોકો જરૂર ખબર હશે, મને વિશ્વાસ છે. એટલું જ નહીં પણ રંગવદૂત મહારાજની ઈચ્છાથી જ આપણે આવ્યા, એટલું જ નહીં પણ રંગવદૂત મહારાજ આપણને જુએ છે એમ હું માનું છું. તો કે કાંઈ પરચો? અમે કોઈ પરચો તે કઈ જાદુગર થોડા રંગવદૂત કે જયારે તમે પરચા માગો ત્યારે આપ્યા કરે. એમને કાંઈ ગરજ છે? કાંઈ પોતાનું મહત્વ બતાવવું છે એમને? બધું અમે જોયું, ભોજન કર્યું. ભોજન કરીને મોટરમાં બેસવા માટે અમે ઈચ્છા કરતા હતા. ત્યાં મોદીભાઈએ મને કહ્યું, મને કે મહારાજજી જરા મારી એક ઈચ્છા પૂરી કરો જતા પહેલા. મેં કોઈ બોલું તો કે આવો ને. અંદર મને ખંડમાં લઈ ગયા. અમારી સાથે બીજા માણસો પણ આવ્યા, અમારા માતાજી પણ હતા, બેસાડ્યા ત્યાં આસન પર. મને કે કોઈ કોઈ વાર રંગવદૂત મહારાજ આ ખંડમાં આવીને બેસતા અને તમને જે સ્થાનમાં બેસાડ્યા છે ત્યાં બેસતા. હવે કોણ જાણે કેમ તમને મેં જોયા છે, પહેલી જ વાર જોયા અહીંયા, ત્યારથી અંદરથી હું ભાવશ થયા કરે છે. એ ભાવ મારે પૂરો કરવો છે, તમે ના ન કહેતા. શું પૂરો કરવો છે? તમારો ભાવ સાત્વિક હશે તો હું ના નહીં કહું. હું પૈસા લેવા આવ્યો નથી, પૈસાને હું મહત્વ આપતો નથી અત્યારે, પણ ભારતમાં મારી પ્રસિદ્ધિ છે. ફાળા ન કરનાર સંત તરીકે મારી પ્રસિદ્ધિ આખા ભારતમાં આજે છે. યોગેશ્વરજી એટલે નો ડોનેશન, ફાળા નહીં. યોગેશ્વરજી કોઈ પ્રેમથી કંઈ આપશે, યોગ્ય લાગશે તો લેશે, તે માણસનું મોઢું જોઈને લેશે. ગરીબ હશે તો નહીં લે, કવર ઉગાડશે પાછું આપી દેશે. મારા કરતા તમારે વધારે જરૂર, તમારા બાળકો વધારે છે, અમે તો એમને ફક્કડ રામ છીએ, અમારે શું એટલી જરૂર છે? આમ કહીને પાછા આપી દઈએ છીએ કવરો, માં જાણે છે. લેવા જેવું હોય તો લઈએ, ગરીબોની સેવામાં પણ વાપરીએ જે વખતે જેવું સમય. પણ અમે કોઈ વાર અપીલો કરતા નથી કે આમ આપો તેમ આપો, કશું જ નહીં. પ્રવચનની ફીસ કશું જ નહીં. ગુજરાત વડોદરા યુનિવર્સિટીએ મને પ્રવચનો કરવા આમંત્રણ આપ્યું. ભાગવત પર 5 પ્રવચનો મેં સ્વીકાર્યું. કાગળ એ લોકોએ લખ્યું, શું લેશો રોજનું? મેં કહું વેપારી છું, કશું નહીં લખું. તમે જે પ્રવચનો ગોઠવો છો એ તમારી યુનિવર્સિટીના લાભાર્થે ફાળો એકઠો કરવા ગોઠવો છો. કારણ કે 5 પ્રવચન મારા થાય પછી 6 દિવસથી ડોંગરી મહારાજનું ભાગવત સપ્તાહ ત્યાં જ થવાનું હતું. પૈસા એકઠા કરવા તો હું તમારી પાસેથી લઉં? નહીં લઉં, ઉલટો હું કંઈ આપીને જઈશ. તમારું કામ સારું છે વિદ્યાર્થી. લોકોને બહુ નવાઈ લાગી. બીજા મહાત્માઓને લખેલું એક બેને, એમણે રોજના 1000 માગણી કરેલી. હું કાંઈ લઈશ નહીં, હું કાંઈ વેપારી નથી, તમારી સેવા કરીશ. હું તમારે ત્યાં રહીશ પણ નહીં, મારી ઓળખાણમાં રહીશ, મારા સાધનથી આવીશ, પ્રવચનો કરવાને જઈશ, ત્યાં જમીશ, તમારે ખર્ચે કશું નહીં, યુનિવર્સિટી છે. તે છતાં એ લોકોએ મને ભેટ આપવાનો પ્રયત્ન કર્યો, ત્યાં પ્રવચનો પૂર્ણ થવા માંડ્યા ત્યારે કવર આપ્યું, મેં લીધું, તે પછી જાહેર કર્યું, મેં કહ્યું લીધું, હવે તમને પાછું એમાં થોડા ઉમેરીને આપું છું માતાજી તરફથી. લોકો પર બહુ અસર થઈ. પૈસા સિવાયની કોઈ વાત હશે સાત્વિક તો સાંભળીશું, કેમ એમાં શું મોટી વાત. તો કે ના બીજી જ વાત છે. મેં કોઈ સારું તો મોદીભાઈએ કબાટ ઉઘાડ્યું અને કબાટ ઉઘાડીને એક સુંદર મજાની શાલ રંગીન કાઢી અને મારા શરીર પર ઉઢાડી. મને કે આ શાલ રંગ અવધૂત મહારાજને કોઈએ ભેટ આપેલી, મહારાજે રાખી મૂકેલી છે. મને કોણ જાણે તમને જોઈને એમ જ થયા કરે છે આજે કે આ શાલ હું તમને અર્પણ કરું. મેં કહું આની નાની પાડું, મારે જો કે શાલની જરૂર નથી, પણ હું રંગ અવધૂત મહારાજની જગ્યામાં બેઠો છું, મને એમના પર પ્રેમ છે, શ્રદ્ધા છે, ભક્તિ છે, એમની જ પ્રેરણાથી આ વસ્તુ તમે કરો છો એમ હું માનું છું, એટલે એમની પ્રસાદી તરીકે હું ગ્રહણ કરું છું. તમને બહુ આનંદ થયો કે મને માપજીએ જ પ્રેરણા કરી એમ લાગે છે. તમે સાથેવાળા માણસોને કહ્યું, લોકો જુઓ પરચો જોવા માંગતા હતા ને, બાપજી તમને પરચો બતાવે છે કે હું છું, છું એટલું જ નહીં પણ આ રીતે સત્કારવું પણ છું. તો મોદીના મનમાં એને જ વિચાર પેદા કર્યો, નહીં તો આપણે તો મોટરમાં બેસીને પાછા જવાના હતા. એ વાત સાચી, એમને પરચો બતાવવાની જરૂર નથી, પણ તમારા મગજ પરચા વગર સીધા ન થતા હોય તો કોઈક વાર એમને સીધા કરવાની ઈચ્છા હોય તો બતાવે ખરા. કેમ રશિયામાં માણસોને શંકા થતી હતી કે શરીરમાં જીવ છે કે નથી, એટલે મરણવાની સમ નજદીક પહોંચેલા એક માણસને કાચની કેબિનમાં રાખ્યો, તે માણસ મરી ગયો. વૈજ્ઞાનિકો તો પોઝિટિવ પ્રૂફ બધું જુએ, પ્રત્યક્ષ પ્રમાણ કે આત્મા બહાર જાય છે કે નથી જતો, શું જાય છે, પણ જોયું નહીં લોકોએ. તો કાચની જે કેબિન હતી ત્યાં એક કાચમાં તડ પડી ગયેલી, એટલે લોકોએ માન્યું કે કાંક બહાર ગયું છે, તડ પડી છે. હવે આત્માને બહાર જવા કંઈ તડ પાડવાની જરૂર નથી, પણ આ લોકોના મગજમાં જે તડો પડી ગયેલી શંકાની અને પૂરવા માટે આ તડ પાડવી જરૂરી હતી, એ તો વૈજ્ઞાનિકો માનત નહીં. આત્મા તો એટલો બધો સૂક્ષ્મ હવા કરતા પણ કે ક્યાં જાય ને ક્યારે જાય કાચમાંથી કે લાકડામાંથી ખબર જ નથી. એટલે વૈજ્ઞાનિકો માનતા થયા કે કશુંક શરીરમાંથી ગયું છે, આ તડ બતાવે છે. રિપોર્ટ વાંચજો રશિયન સાયન્ટિસ્ટોના, એ લોકોએ જે રિસર્ચ કરેલી છે આખી, કે કંઈક જાય છે ખરું. આ ભારતવર્ષના ઋષિઓ કહે છે કે આત્મા બહાર જાય છે, એ વાત સાચી, શરીર એમને એમ પડ્યું છે. આવા મહાપુરુષ હતા, હજુ પણ મારી પાસે એ શાલ પડી છે, મેં રાખી મૂકી છે, એવા રંગવાળી છે કે હું બહાર ઉડીને કંઈ ફરી શકું નહીં, અને તે એક પવિત્ર મહાપુરુષની સ્મૃતિ છે ને. અને મને કહ્યું કે આમણે મહારાજ બાપજીએ ઉડી જ નથી, એમને ભેટ આપી પછી રાખી જ મૂકી. સારી વાત, ઘણી સારી વાત. તો સંતોની કાર્ય કરવાની પદ્ધતિઓ અગમ્ય હોય, એવું નહીં કે એમણે શરીર છોડ્યા એટલે બધું હવે પૂર્ણ વિરામ આવી ગયું, નહીં. શરીર છૂટ્યું પણ આત્મા એક્ટિવ કામ કરતો જોઈ સંતોનો, તો આપણામાં શ્રદ્ધા જોઈએ, આપણામાં ભક્તિ જોઈએ, તો જ્યારે પણ તમે યાદ કરો ત્યારે એ તો હાજર જ છે. એ તો તમને ગાઈડ કરવાના, માર્ગદર્શન આપવાના. તમારી શ્રદ્ધા અવિચલ હોવી જોઈએ. તમારી શ્રદ્ધા જો હાલી તો ખલાશ, તમારી શ્રદ્ધા પહાડી હોવી જોઈએ, લોખંડી, વજ્ર જેવી. અને તમે એ શ્રદ્ધાથી પ્રેરાઈને તેમને પ્રાર્થના કરો, સ્મરણ કરો, તમને મદદ કરશે. હજારો ગાઉ દૂર હશે તો પણ મદદ કરશે. એમને તો દેશ અને કાળના અંતરો છે જ નહીં, અવસ્થાના પણ અંતરો નથી, સામાન્ય માણસોને આ અંતરો છે. રીત જગત સે ન્યારી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, ત્રિગુણાતીત
ફેરત તન ત્યાગી,
તન ત્યાગી ને ફરે. એનો અર્થ શું? શરીર તો સાથે જ છે, પણ શરીરમાં એ રહેવા છતાં હું શરીર છું એમ માનતા નથી, શરીર મારું છે એમ પણ માનતા નથી. આવા તો કેટલાય શરીર મેં બદલ્યા, તો કયા શરીરને મારું કેવું, મારે મમતમાં હું કામ રાખું.
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત.
શ્રીમદ રાજચંદ્રજીએ લખ્યું, દેહ છે છતાં એની દશા ગુણાતીત, દેહથી અતીત છે, દેહનો અધ્યાસ એને નથી. તો એવી રીતે મહાપુરુષોને દેહના અધ્યાસો નથી, રહે છે શરીરમાં, પણ જેવી રીતે મોટલમાં રહેતા હોય તે રીતે રહેતા હોય. મોટલમાં રહે, યાદ રાખે, 12 વાગ્યા સુધી છે, પછી વધશે, પાછું કહી દો 12 વાગ્યા પછી રહેવું હોય તો. જાણે છે કે એક દિવસ અહીંથી તો ચાલવાનું, આ તો મોટે વચ્ચે આવ્યા, આપણે કોઈને મળવા એટલે ઉતર્યા, આપણું ખરું આ મોર્ટલ, મોર્ટલ મોર્ટલ બોડી નાશવન મોર્ટલ પંચમહાભૂતનું, એ મારીને જ્ઞાની એમ જ માને કે આ મારું નથી, ચાલવાનું.
ત્રિગુણાતીત ફેરત તન ત્યાગી, રીત જગત છે ન્યાય. બ્રહ્માનંદ સંતન કી સોબત મિલત હે પ્રગટ મોરારી સંત પરમ હિતકારી.
આવા સંતોનો સમાગમ થઈ જાય તેમ લાગે કહો, તો પરમાત્મા આવા અકારણ કરુણા સિંધુ જશે ને, પરમાત્મા આવા જ પ્રેમાણ હશે ને. એ સંતોને જોઈએ, પવિત્રતા જોઈએ, એમની ગુણાતીતતા જોઈએ, તો કલ્પના કરીએ કે પ્રભુ પણ આવા જ વિશુદ્ધ ઘન હશે ને. આવી જ રીતે સંતો જેમ બીજાનું ભલું ઈચ્છે, બીજાનું ભલું ઈચ્છે, એમને તમે માન આપો, અપમાન આપો, ગમે તેમ આપો, કોઈ પણ પ્રકારના દુનિયાવી સ્વાર્થ સિવાય બીજાનું ભલું ઈચ્છે, જીવ માત્રનું, એકલા માનવનું નહીં, અને તે ભલું કરવાની પ્રવૃત્તિ કરે. કોઈ ઓફિસર આટલું કરશે નહીં. ઓફિસરો મોટા મોટા પગારો ખાય છે, આપણા દૂતાવાસોમાં અઢળક નાણાં ખર્ચાય છે, અઢળક ફર્નિચરો પાછળ અઢળક. બોલો, કામ તો અલગ રહેવા દો, રંગરોગાનો પાછળ કેટલા નાણાં ખર્ચાઈ જાય છે, સ્ટાફ પાછળ કેટલા ખર્ચાય છે, કોન્ક્રીટ કામ કેટલું થાય છે, અલગ વાત છે. આપણા ભારત દેશના ગૌરવને વધારવાનું, આપણી સંસ્કૃતિના ગૌરવને વધારવાનું પરદેશમાં દૂતો કેટલું કામ કરે છે તે તો એ લોકો જાણે, પણ આ દૂતો ઈશ્વરના કોઈ પણ જાતના પગાર વગર 20,000 કે 25,000 મહિને 30,000 કશું નહીં. ઓ મોટો ઓ સમજો છો, આપણા દેશમાં ઝીરો કહેવાય, નહીં આવો કહેવાય. ઓ સાથે કશી જ ઈચ્છા સિવાય, આપો તોય ઠીક, ના આપો તોય ઠીક, સન્માનો તોય ઠીક, ના સન્માનો તો પણ ઠીક. એ માનવ માત્રના પ્રેમથી પ્રેરાઈને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ, જય ગાન, શાસ્ત્રોનું ગૌરવ ગયા જ કરવાના. સાંભળવું હોય તો સાંભળો, ન સાંભળવું હોય તો એમને નિરાશા નથી. કેટલો પ્રેમ છે સંસ્કૃતિ પ્રત્યેનો, કેટલો પ્રેમ. સંતોના ગુણગાન ગાઈ બતાવશે તમને કે વર્તમાન કાળમાં પણ આવા રંગ અવધૂત મહારાજ જેવા, બીજા રમણ મહર્ષિ જેવા સંતો છે આપણા દેશમાં. બોલો, કેવી વાત છે. અને તમને મદદરૂપ થવાની કોશિશ કરશે, તમારા કરતા થોડા આગળ છે તે વિકાસની દુનિયામાં, થોડા આગળ. દરેકમાં આત્મા તો ખરો, પણ દરેકમાં જે આત્મા છે તેની સ્થિતિ એક સરખી નથી, એ સમજી લો. આકાશમાં ચંદ્ર તો ખરો, પણ કેટલીક વાર ચંદ્રની ઉપર વાદળ એટલે ઢંકાયેલો ચંદ્ર, કેટલીક વાર ચંદ્રની ઉપરનું વાદળ અડતું હોય એવો અડધો ચંદ્ર દેખાય તેવો, કેટલીક વાર ચંદ્રની ઉપરનું વાદળ પિલકુલ અટી ગયું પૂર્ણ રૂપે દર્શન થાય તેવો. ચંદ્રના પ્રકારોમાં ભેદ. તેમ આત્મા તો સૌમાં સરખો, પણ સંતોની અંદર જે આત્મા તે કેવો, અવિદ્યારૂપી વાદળું બિલકુલ અટી ગયું હોય તેવો, નિર્મળ ચંદ્રમાં, પૂર્ણ ચંદ્રમાં, પૂનમના જેવો. બીજા માણસોમાં કેવો, ઢંકાયેલો, દબાયેલો. હજુ જમીનમાં ભૂગર્ભમાં બીજ હોય તેવો આત્મા બીજામાં. સંતોની અંદર કેવો, બીજ બહાર નીકળી ગયેલો, એને પાણી સારી રીતે પવાઈ ગયેલું હોય તેવો, સૂર્યકિરણોની સહાયતા સાંપડી હોય તેવો, અને પછી એમાંથી પુષ્પ બરાબર પ્રગટ થઈ હોય, સોળે કળાએ ખેલી ઉઠી હોય તેવો આત્મા. ઘણો ફેર છે. તો તે સંતો પછી બીજાને મદદ કરવા તૈયાર થાય. ન કરતા હોય તો આપણને ટાઈમ છે મદદ કરવાનો? આપણે તો ક્યાં ઊંચા જ આવીએ છીએ કમાવામાંથી, આપણને ક્યાં ટાઈમ. એમને તો પ્રભુ અલગ જ રાખે, નહીં છોકરા નહીં છે, યા નહીં ઘર નહીં, ચિંતા નહીં, કશી નહીં, મોટલ નહીં, નહીં કશાય નહીં, નહીં નોકરી નહીં, ભરતા જ રહો તમે, રોમિંગ મૂવિંગ એમ્બેસેડર ઓફ ગોડ, ફરતા જ રે. થોડાક ફરતા જોઈએ દાવા, અને ભગવાનની વાત જ કર્યા. કેટલો ઉપકાર છે માનવ જાતિ પર, કેટલો ઉપકાર. અને પછી તે ચિરસ્થાયી કામો કરીને જાય. પ્રભુપાદ સ્વામી ભારતથી 70 વર્ષની અવસ્થા હતી તે દરમિયાન આવ્યા. બોલો, 12 વર્ષમાં કેટલું કાર્ય કર્યું, કેટલા બધા માનવોના જીવનમાં પરિવર્તનો આણ્યા. એના માનવો પીનારા, ખાનારા, નહીં નાનારા. બોલો, એક ભાઈએ મને ઇંગ્લેન્ડમાં પૂછેલું હમણાં જ, આપણા જ ભાઈ હતા ભારતના, મને કે યોગેશ્વરજી અઠવાડિયે એકવાર નહીં તો ચાલે? બોલો, લોકો ખુશીથી ચાલે. અઠવાડિયે એકવાર નહીં તો કેમ ના ચાલે? તમે અઠવાડિયે એકવાર ખાતા હો તો અઠવાડિયે એકવાર નાવ તો ચાલે. મેં કહ્યું, અત્યારે તમે નાવ છો? તો કે સન્ડે નવું. મેં કહું, ખાવું ને ત્યારે સન્ડે જ. ખાવાનું તો રોજ, તો ખાવાનું રોજ, તો પછી નાવાનું રોજ કેમ નહીં? બહુ ઠંડી પડે. મેં કહું, ગપ્પા મારો છો, અહીં ઠંડી પડે છે? અહીં ઠંડી હોય ઇંગ્લેન્ડની, પણ ઠંડીની સામે ઉભા રહેનારા, પ્રતિકાર કરનારા બળો કેવા છે? હીટરો, ગરમ પાણી જરાક ફેરવ્યું એટલે ગરમ, ઠંડુ. આમાં ઠંડુ છે જ ક્યાં? ઠંડુ તો અમારા દેશમાં હિમાલયના પર્વતોમાં હોય, સાધનો પણ નથી. અહીં તમારો શું વાંધો આવ્યો ભાઈ? ખોટી ટેવ છે તમારી, આળસ છે. રોજ નાવ, રોજ નાવ. જે રોજ નહોતા નહોતા તે નાવા માંડ્યા, અને તમે નાનારા દેશમાંથી આવેલા અઠવાડિયે એકવારની વાત કરો છો. શેમફુલ. નહોતા નહોતા, અમેરિકન, ઇંગ્લિશમેન, જર્મન, ફ્રેન્ચ, હરિકૃષ્ણ મુવમેન્ટમાં ગયા. રોજ સવારે ના 4-5 વાગે વહેલી સવારે માળાજીને બેસે, પ્રેયર, મેડિટેશન, ગીતા, મંદિરમાં જાય. શાકાહારી બની ગયા, શુદ્ધ ભગવાનને અર્પણ કરે ભોગ, પછી પ્રસાદ તરીકે ખાય. બોલો, પગમાં ચંપલ નહીં, બૂટ નહીં, કશું નહીં, ઉઘાડે પગે મોજા પણ નહીં, મોજા પણ નહીં. રસોઈ બનાવે તે રસોઈ. એક ભાઈએ મને આમંત્રણ આપ્યું, અમે જમતા હતા એક ભાઈ ત્યાં. બ્રાહ્મણ કુટુંબ હોય તમે જમીએ, તપાસ કરીને, કીંડા બિંડા જ નથી ખાતા ને. તો બ્રાહ્મણો પણ એડવાન્સ હવે થઈ ગયા, ઈંડા ખાઈ ગણ, તપાસ કરવી પડે તો નથી ખાતા. તો ખાવા જમીએ અમે ત્યાં પછી. તો બેન તો પટાક 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 પટાક. મેં છે શું આ પટાક પટાક અવાજ કેમ આવે? ચાલો રસોડામાંથી નીકળ્યા, મોજાન ઉપર પછા પટાક પટાક ચંપલા. બેન આ નહીં ચાલે, નહીં ચાલે. હો યોગેશ્વરજી, દેશ એવો વેશ. મેં કહું, અમે પણ આ દેશમાં છીએ, અમારે આ પટાક પટાક નથી. ચંપલ કાઢીને અમે તો અંદર આવ્યા. નહીં ચાલે, અન્ન દેવ છે, જેવી ટેવ પાડશો તેવી પડશે. આ અમેરિકનો ને ચાલે છે ને તમારે નહીં ચાલે. ગુજરાતી છો, અમે હમણાં જ હરેકૃષ્ણ મંદિરમાં ચાલે ગયા, સંસ્થા જોવા, ઇંગ્લેન્ડમાં મોટી, પંચમ જ્યોર્જનો આખો મહિને કોઈ લઈ લીધો, ચૈતન્ય કોલેજ કરી ત્યાં જોવા ગયા. અમે ઇંગ્લેન્ડમાં હતા ત્યારે, ઉઘાડા પગે એ લોકોએ બધું ચાલીને બતાવ્યું. ઇંગ્લેન્ડના માણસોએ પગમાં મોજા આવી, ઠંડી હતી પર મોજા, પગમાં કશું નહીં. ધીસ ઇઝ એ પાયસ પ્લેસ. એટલી બધી પવિત્ર કે જગા છે આ, ઉઘાડા પગે ચાલવું જ સારું લાગે. કેવી ભાવતા માણસની છે. હવે એમને ઠંડી નહીં નડતી હોય, રોજ નહીં, શુદ્ધ શાકાહારી. દારૂ શરાબની તો વાત જવા દો. પ્રભુપાદ સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું કે અમારામાં જે આવે આ માર્ગમાં તેણે ચા પણ નહીં પીવાની. દારૂ શરાબની વાત કાં કરો છો? ચા એટલી બધી કાંઈ ખરાબ નથી. પ્રભુપાદને કેમ પ્રેજ્યુડિસ થયો તે જાણે. ઘણાને દૂધ માફક ના આવે, તો ચા આપણે અહીંના લોકો પીએ છીએ તે રીતે પીએ તો કંઈ બહુ હાર્મફુલ નથી. પણ ગુજરાતમાં જેમ ઉકાળે છે ને, ખૂબ ઉકળતી જોઈ કીટલી, એ ટેનિન કાઢતું જ જાય, તે નુકસાનકારક છે. તો પણ પ્રભુપાદે એમ જ કહ્યું કે ભાઈ ચા પણ નહીં, તો શુદ્ધ દૂધ મળે છે ગાયનું, પીઓ. બોલો, તો કેટલા લોકો માળાઓને, ડ્રેસોને, ધોત્યાન બોત્યાન,
પહેરનારાઓ બોલો, આપણું હતું ત્યાં લોકો કરવા માંડ્યા બધા. અને હું એરપોર્ટ પર કોઈ વાર જોઉં છું, બધા મારી તરફ જોયું. હમણાં નાયગ્રા ગયો હતો કેનેડામાં, તો બધા જોવા લાગ્યા. જેમ કોઈ પ્રદર્શનની વસ્તુ હોય એમ જોવા લાગ્યા, કે આવું ધોત્યું નવાઈ લાગે ત્યારે લોકોને, ધોત્યું આવું પહેરાય આગળ પાછળ નવાઈ, કેટલા ઉભાર્યા. પછી અમારી સાથે એક બે ભાઈઓ હતા ને, એમને બોલાવ્યા, 20-30 જેન્ટલમેન, બહુ નવાઈ લાગી એમને. કોણ છે? તો કે ઇઝ અ હ્યુમન બિંગ. હ્યુમન બિંગ તો ખરા, પણ આ કે બધું નવાઈ બધું લાગે નથી. મોજા ચંપલ જ નાનકડા છે ને, આટલી બધી ઠંડી, નાયગ્રામાં તો ચામડી ચીરી નાખે તેવી તાળ. યોગી યસ યસ યોગી, ધેટ્સ ઓલ. ભગે લાગ્યા એ લોકો, કોઈ સંસ્કારી હશે. એ યોગી કહ્યું એટલે બધું સમજી ગયા, કાંઈ એક્સપ્લેનેશન કરવું જ ના પડ્યું. અને એમાંય પાછું ઇન્ડિયન યોગી, તો આ ઇન્ડિયન યોગી એટલે આવા જ હોય ને એમ. એમને મગજમાં ઠસી ગયું, હવે બધું કહેવા જાત, બધું બરાબર કે સંયમ કર્યો છે, નામ કર્યું છે, તાળ ઓછી વાય છે, તો પછી આર્ગ્યુમેન્ટ થાત. ઇન્ડિયન યોગી, ઇન્ડિયન યોગી વેર ઇઝ ડ્વેલિંગ, ક્યાં રહે છે, ક્યાં, હેઝ હી ગોટ એની આશ્રમ? ચાલી વાત એ લોકોની તો પછી અડધા કલાક સુધી એ લોકો તો રસ પડ્યો. બોલો, અમને નવાઈ લાગતી હતી કે આવી રીતે. હવે આ લોકો રસ લેતા થયા, અને આપણા ભાઈઓ જે રોજ નાતા હતા તે આવીને કે અઠવાડિયે એક વાર યોગેશ્વરજી ના ચાલે? અરે ભાઈ, જીવનમાં એક વાર ચાલે ચલાવવું તો કેમ, અઠવાડિયે એક વાર હું કરું, એટલું પાણી હું કામ વેસ્ટ કરું છું? લગાવું અઠવાડિયામાં એક વાર, જીવનમાં એક વાર ટોયલેટ જાઓ, જીવનમાં એક વાર બાથરૂમ જાઓ, જીવનમાં એક વાર કપડાં પહેરો, જીવનમાં એક વાર ખાઓ, કેમ હું વાંધો? પણ ખાવાનું તો રોજ જોઈએ, નાહવાનું નહીં. અને હવે ખાવાનું બગાડી દીધું. બોલો, આપણા જે ભાઈઓ નહોતા ખાતા ને તેમાંના ઘણા ખાવા માંડ્યા આવીને, ઘણા સારા સારા માણસો, આચાર વિચારવાળા ખાવા માંડ્યા, પીવા માંડ્યા, નાચવા માંડ્યા. નાચવા, હમણાં કેનેડામાં મને કે યોગેશ્વરજી ક્રિસ્ટમસ સુધી રોકાઈ જાઓ. ભાઈ બહુ મોડું છે ને, મારે તો વિઝા પૂરો થવાનો, રોકાવાથી કઈ ફાયદો? તો કે જોવા જેવું છે. શું જોવા જેવું? તો કે ક્રિસમસમાં હોલ મોટો રાખીએ છીએ ને, બધા જ ગુજરાતી પરિવારો ભેગા થાય છે ને, એ વખતે સ્ત્રી પુરૂષના ભેદ રહેતા જ નથી, કે આની સ્ત્રી નાનો પુરૂષ, કપડાં બહુ જ મજાના પાતળા પહેરવાના ને, બહુ લાઇટ એકદમ ઝીણી હોય ને, બેન્ડ વાગતા હોય ને, રેકોર્ડો ચાલતી હોય ને, એમાં નાચતા જવાનું હોય ને, જે ભેટવાનું હોય તેની જોડે ભેટવાનું હોય ને, આનંદ કરવાનો હોય, પછી માઉસ ખાવાનું હોય ને, પીવાનું હોય ને, લહેર પાડીને લાડવા જરા જોશો તો તમને આનંદ આવશે. ધિક્કાર છે ઇન્ડિયન્સ, ભારતીયો, આમાં તમને ગૌરવ લાગે? ક્યાંથી આવ્યા? તમારા માતા પિતા કેવા હતા? પૂર્વજો કેવા? તમારી ટ્રેડિશન, તમારું સિવિલાઇઝેશન, તમારું નેશન, એ નેશનનો આઈડિયા, આઈડિયલ જુઓ. આવું ક્યારથી ચાલે? તો કે આ તો અમારે દર વર્ષે ચાલે, રાહ જોઈએ કે ક્રિસ્તમાં વરહમાં 4-5 આવતી હોય તારી 1000. પૈસા આપણને ઘણા મળવાના, તો મળે જ છે ને, એમાં શું મોટું મળે છે, પણ જવાનું કેટલું બધું એના બદલામાં વિચાર. પૈસા ઘણા મળ્યા પણ ગયું કેટલું બધું? મેરીડ લાઈફ રહેતું હોય તો સારું, સોશિયલ રાઈટ રહેતું હોય તો સારું, સર્વિસ પેરેન્ટ્સની રહેતી હોય સારું, નાના છોકરાઓનું એજ્યુકેશન રહેતું હોય તો સારું, એમને સંસ્કારો આપી શકાતા હોય તો સારું, તમારી લેંગ્વેજને એમને તમે સમજાવી શકતા હો, તમારા સ્ક્રિપ્ચર્સ એમની આગળ મૂકી શકતા હો, સારું, બાળકો બચી જશે, યુવાનો બચી જશે. તમે તો ઘણો કમાવાના, પણ તમારા યુવાનોનું શું, બાળકોનું શું, 15 વર્ષ પછી આ પ્રજાનું શું, તમારું પણ શું? જો તમે આ રીતે જ ખરડાવવા માંડ્યા તો તમારા જીવનનું શું? એકલો પૈસો એ જ જીવન નથી, જીવનમાં સંસ્કાર પણ હોય છે, ઘણું બધું હોય છે જીવનમાં, એ બધું મળીને કોમ્બિનેશન લાઈફ થાય છે. તો જીવનમાં લાઈફ જ ન હોય તો મરણની આવૃત્તિ હતો બધી. તો પ્રભુપાદ સ્વામીએ કેટલું કામ કર્યું આ લોકોની અંદર, ટ્રાન્સફોર્મેશન કેટલું બધું. અને એણે જે લિટરેચર તૈયાર કર્યું, ગીતા ભાગવત, એનો આઉટલુક જુદી જાતનો છે, ગૌડીય સંપ્રદાયના છે, એટલે અમુક સ્પેશિયલ આઉટલુકથી એને આ શાસ્ત્રો લખ્યા, પણ લખ્યા છે. જે હજારો માણસો, લાખો માણસો વાંચે છે, કેવી મોટી વાત.
બેક ટુ ગોડ હેડની લાખો નકલો આજે અને દુનિયાની કેટલી ભાષાઓમાં છપાય. આ લોકોમાં એ સ્પિરિટ છે. અને અમે ચૈતન્ય કોલેજમાં ને બીજા મંદિરોમાં ગયેલા, મોટા મોટી મોટરો પડેલી, એમાં એ લોકોના માણસો ધોત્યા પહેરેલા નેવા, હાથમાં માળા લેનારાઓ. ગીતા જે અંગ્રેજીમાં છે તેની રોજની 100 નકલ એક માણસે ખપાવવી તેવો નિશ્ચય કરીને લોકો નીકળે છે. પ્રચાર કરો, ઘરમાં જશે તો કોઈ પણ વાંચશે, ઘરમાં જ નહીં જાય તો કોણ વાંચવાનું? આ ભાવના છે. ભાવના સિવાય તો કાંઈ થતું જ નથી. તો પછી આપણી જે વસ્તુ હતી તે વસ્તુ અહીં આવી. સંતોનો કેટલો ઉપકાર, સંતોનો કેટલો ઉપકાર છે. આપણી સંસ્કૃતિનો પ્રચાર અહીં આવીને લોકોએ આ લોકોની અંદર કર્યો, કેવી મોટી વાત. પ્રભુના પાર્ષદો, બ્રહ્માનંદ સંતન કી સોબત, મિલત હે પ્રગટ મુરારી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. એમના જેવું પરમ કલ્યાણ કરનારું બીજું કોઈ સંસારમાં નથી, કે છે બ્રહ્માનંદ. સાચી વાત. એટલે આત્મકલ્યાણના માર્ગમાં સંતો આપણને મહત્વની મદદ, પોતાની વાણી દ્વારા, પોતાના દર્શન દ્વારા, પોતાના મંગલ માર્ગદર્શન દ્વારા, પોતાના સંકલ્પો દ્વારા કરે, નિસ્વાર્થ રીતે. અને તેને લીધે સંસ્કૃતિ આખી ટકી. ભારતની સંસ્કૃતિ કેમ ટકી જેવી છે તેવી પણ, એના મહત્વના બે કારણો. કે સંસ્કૃતિના શાસ્ત્રો, સ્ક્રિપ્ચર્સ બહુ જ બળવાન, જોરદાર. વેદ, ઉપનિષદ, દર્શન શાસ્ત્રો, રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, જોરદાર. વખતનો પ્રભાવ એમની પર પડી શક્યો નથી. દરેક યુગમાં એના પર ભાષ્યો લખનારા મહાપુરુષો પાકતા જ ગયા, જીવતા રહ્યા. શાસ્ત્ર, સંસ્કૃતિ શાસ્ત્રોમાં એક તો જીવતી હોય. બીજી સંસ્કૃતિ કેમ ટકી? કે સમય સમય પર એ સંસ્કૃતિનો ઉદ્ઘોષ કરનારા, એને સમજાવનારા મહાપુરુષો પેદા થતા જ ગયા. આદ્ય શંકરાચાર્ય, શ્રીધર સ્વામી, મધુસૂદન સરસ્વતી, સંત જ્ઞાનેશ્વર, સમર્થ રામદાસ, ગુરુ નાનક દેવ, ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસદેવ, વર્તમાન કાળમાં સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ સરસ્વતી, સ્વામી રામતીર્થ, મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ, નીકળતા જ ગયા. જરાક ભૂલાય ત્યાં તરત આવીને પાછું તાજું કરી આપે. એટલે આ સંસ્કૃતિને પાણી હંમેશા મળ્યા કર્યું. હવે બીજું બધું કામ કઈ સંસ્કૃતિના શાસ્ત્રોને સંતોષ કરે, પ્રજાએ પણ કરવું પડે, તે ન થઈ શક્યું. એટલે આપણી સંસ્કૃતિ ઘણી પ્રાણવાન, છતાં આપણે પાછળ રહી ગયા. ડાક્ટરો બહુ સારા, દવાઓ બહુ સારી, પણ ખાનારાઓ આળસુ, દવાના પડીકા રાખી મૂકે, બધા તે પ્રમાણે ચાલે નહીં. એટલે આપણો દેશ પાછળ રહી ગયો છે. સંતો તો ચાલતા જ જાય. હમણાં જ આ બધા સંતો થઈ ગયા, રમણ મહર્ષિ, સ્વામી રામદાસ, મહાત્મા ગાંધીજી, લોકમાન્ય તિલક, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, દયાનંદ, રામતીર્થ, હમણાંનો જ આ બધો ફાલ છે, રંગવદૂત મહારાજ, આ ફાલ બધો હમણાંનો. અત્યારે પણ ભારતમાં સારા સારા સંતો છે. તો એ સંતોનો ઉપકાર માનવ જાતિ પર ઘણો મોટો.
ઋતુ આરતી ઉતારું અવધૂતની રે,
ઋતુ આરતી ઉતારું અવધૂતની રે,
ઋતુ આરતી ઉતારું અવધૂતની
રે, ઋતુ આરતી ઉતારું અવધૂતની
અવધૂતની રંગ અવધૂતની રે.
तो आरती
સદેવ જોગી જય જય મહાદેવ જોગી
જય જય દત્તદેવ યોગી જય જય મહાદેવ યોગી
જય જય દત્તદેવ જોગી જય જય મહાદેવ જોગી
જય જય દત્તદેવ યોગી જય જય મહાદેવ યોગી
કૃપા કરો હમ દીન રંક હે
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 લે લો અપની માયા
લે લો અપની માયા
કરો હમકો દર્શન દો
કૃપા કરો હમકો દર્શન દો
પવિત્ર કર દો કાયા
પવિત્ર કર દો કાયા
જય દત્તદેવ યોગી જય જય મહાદેવ યોગી
જય જય દત્તદેવ યોગી જય જય મહાદેવ યોગી
દત્તદેવ યોગી જય જય મહાદેવ યોગી
જય જય દત્તદેવ યોગી જય જય મહાદેવ
યોગી ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાઃ
ભદ્રમ પશ્યેમે
અમારી આંખથી ભદ્ર એટલે કલ્યાણકારી વસ્તુઓનું દર્શન કરીએ કોઈના પણ દોષો ના જોઈએ હે પ્રભુ અમે અમારા કાનથી સારા વસ્તુઓનું શ્રવણ કરીએ કોઈની પણ નિંદા ટીકા સાંભળીએ નહીં સ્થિરૈરંગૈ તુષ્ટવાન સસ્તનુ વ્યસેમ દેવહિતં યદાયુઃ હે પ્રભુ અમે અમારા મુખમંડળથી અમારા ગુણગાન ગાઈએ તમારું નામ સ્મરણ કરીએ બીજાના કલ્યાણની વાતો બોલીએ કોઈની પણ નિંદા બોલીએ નહીં કરીએ નહીં કોઈને દુઃખ લાગે તેવા વચનો બોલીએ નહીં શરીરને સ્વસ્થ રાખીએ નિરોગી રાખીએ શક્તિશાળી રાખીએ અને હે પ્રભુ તમે અમને જે પણ જીવન આપ્યું હોય તે જીવનનો સદુપયોગ કેવલ અમારે માટે નહીં પણ બીજાને માટે પણ કરીએ બીજાને પણ સુખ શાંતિ આપીએ ત્રણ પ્રકારની શાંતિ આપજો શરીરના દુઃખો વ્યાધિઓને મટાડીને શરીરની શાંતિ આપજો મનની ચંચલતાનું શમન કરજો મનને રાગ દ્વેષ અહંકારમાંથી મુક્ત કરજો મનની શાંતિ આપજો અને અમારા અંતઃકરણના પડદા દૂર કરીને અવિદ્યાનો અંત આણીને તમારી કૃપાનો અનુભવ કરાવીને આત્માની શાંતિ પણ આપજો ત્રણ પ્રકારની શાંતિ આપજો હે પ્રભુ એકલા મને ના આપતા હે પ્રભુ એકલા મારી મિસિસને ના આપતા હે પ્રભુ એકલા મારા કુટુંબીઓને આ શાંતિ ના આપતા જીવ માત્રને આપજો ઓમ શાંતિ ઓમ